એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળ્યા છીએ જે આપણને 19મી સદીના ફ્રાન્સમાં લઈ જશે. આપણે વાત કરીશું વિક્ટર હ્યુગોની એ મહાન કૃતિ વિશે જેણે સાહિત્ય જગત પર અમિટ છાપ છોડી છે, લે મિઝરેબલ્સ. આ ખરેખર તો ફક્ત એક વાર્તા નથી, પણ એ સમયના સમાજ, સંઘર્ષ, કરુણા અને હા, મુક્તિની એક જટિલ ગાથા છે.
બિલકુલ. અને વિક્ટર હ્યુગો પોતે, એમનું વ્યક્તિત્વ પણ એટલું જ વિરાટ હતું. 1802 થી 1885 સુધીનું એમનું જીવન એ માત્ર નવલકથાકાર નહોતા, કવિ, નાટ્યકાર, રાજનીતિજ્ઞ અને સૌથી અગત્યનું એક માનવતાવાદી વિચારક.
હા, ફ્રાન્સની પેલી રોમેન્ટિક ચળવળના મુખ્ય નેતાઓમાંના એક, અને સામાજિક ન્યાય માટે એમનો અવાજ હંમેશા બુલંદ રહ્યો.
ખરું, મૃત્યુદંડની નાબીદી હોય કે બધા માટે શિક્ષણની વાત હોય, એમણે હંમેશા અવાજ ઉઠાવ્યો.
પણ એમના રાજકીય વિચારોને કારણે, ખાસ કરીને નેપોલિયન ત્રીજાના વિરોધને લીધે, એમને લાંબો સમય દેશ નિકાલ પણ ભોગવવો પડ્યો, લગભગ 2 દાયકા જેટલો.
હા, એ પણ એમના જીવનનો એક મહત્વનો ભાગ હતો. અને આ લે મિઝરેબલ્સ જે 1862માં આવી, એને લખતા લગભગ 17 વર્ષ લાગ્યા હતા.
17 વર્ષ! ખરેખર આ એમની માસ્ટરપીસ ગણાય છે. માત્ર ઐતિહાસિક નવલકથા નહીં, પણ એક સામાજિક મહાકાવ્ય.
ચોક્કસ. નેપોલિયન યુદ્ધો પછીના ફ્રાન્સથી લઈને છેક 1832ના પેરિસ બળવા સુધીનો સમયગાળો એમાં આવરી લેવાયો છે. અને કેન્દ્રમાં છે મિઝરેબલ્સ,
એટલે કે દુઃખી, પીડિત, ગરીબ, સમાજ દ્વારા તરછોડાયેલા લોકો.
બરાબર. આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે કે આ પાત્રોની સફર, એના મુખ્ય વિષયો અને આજે પણ આ પુસ્તક કેમ આટલું મહત્વનું છે એ સમજીએ.
તો ચાલો શરૂ કરીએ. આ મહાગાથાની સફર ક્યાંથી શરૂઆત થાય છે?
શરૂઆત થાય છે 1815માં. ઝાન વાલ્જાન નામનો એક માણસ 19 વર્ષની સખત કેદ પછી જેલમાંથી છૂટે છે.
19 વર્ષ!
અને ગુનો શું હતો? શરૂઆતમાં તો માત્ર બહેનના ભૂખ્યા બાળક માટે એક રોટલી ચોરવાનો, પણ પછી એણે ભાગવાના પ્રયાસો કર્યા અને સજા વધતી ગઈ.
એટલે નાનકડા ગુનાની આટલી મોટી સજા?
હા, અને છૂટ્યા પછી પણ એના હાથમાં છે પીળો પાસપોર્ટ, જે એની ઓળખ છે ભૂતપૂર્વ કેદી. સમાજ એને બહિષ્કૃત કરે છે.
એક કલંક જેવો નહીં,
કોઈ એને કામ કે આશરો પણ નથી આપતું.
બિલકુલ.
આ તિરસ્કાર એને કઠોર બનાવી દે છે, કડવો બનાવી દે છે. અને આવી જ સ્થિતિમાં એ ડીન્યુ શહેર પહોંચે છે. ત્યાં એને મળે છે બિશપ મિરિયલ, જે ખરેખર દયા અને કરુણાની સાક્ષાત મૂર્તિ છે.
બિશપ એને આશરો આપે છે.
હા, આશરો આપે છે, માનથી રાખે છે. પણ વાલ્જાન વર્ષોના અનુભવથી એટલો કઠોર થઈ ગયો છે કે રાત્રે બિશપના ચાંદીના વાસણો ચોરીને ભાગી જાય છે.
અરે, પણ પછી પોલીસ એને પકડી લે છે, બરાબર?
હા, અને પોલીસ એને બિશપ પાસે પાછો લાવે છે. અને અહીં અહીં કથાનો સૌથી મોટો વળાંક આવે છે.
શું કરે છે બિશપ?
બિશપ પોલીસને કહે છે, અરે, એ વાસણો તો મેં એને ભેટમાં આપ્યા હતા. એટલું જ નહીં, પોતાની બીજી 2 કિંમતી ચાંદીની મીણબત્તીઓ કાઢીને વાલ્જાનને આપતા કહે છે, જ્યાં વાલ્જાન, મારા ભાઈ, હવે તું બુરાઈનો નહીં ભલાઈનો છે. આ તારો આત્મા છે જે હું તારા માટે ખરીદી રહ્યો છું.
ઓહો, અક્ષમા, અવિશ્વાસ.
બસ, આ ઘટના વાલ્જાનના પથ્થર જેવા દિલ પર અસર કરે છે. એના પરિવર્તનનો પાયો અહીં નખાય છે. અને આખી નવલકથાનો જે મુખ્ય સંઘર્ષ છે, ન્યાય વિરુદ્ધ કરુણા, એ અહીંથી શરૂ થાય છે.
એક તરફ આ અગાધ કરુણા, અને બીજી તરફ એનો સામનો કરવા જાણે ઊભો છે ઇન્સ્પેક્ટર જાવેર.
હા, જાવેર કાયદાનો પૂજારી. એના માટે બધું બ્લેક એન્ડ વ્હાઈટ છે, કાયદો અને ગુનો, બીજું કંઈ નહીં.
પરિવર્તન કે ક્ષમામાં એ બિલકુલ માનતો નથી.
અને રસપ્રદ વાત એ છે કે એનો જન્મ પણ જેલમાં જ થયેલો.
બરાબર. કદાચ એટલે જ એ પોતાના મૂળને નકારીને કાયદાનું પ્રતીક બનવા માંગતો હશે. એના માટે કાયદો જ સર્વોપરી છે.
એટલે વાલ્જાનનો પીછો એ અંગત દ્વેષથી નથી કરતો. ના ના, અંગત કશું જ નહીં, એ તો એની ફરજ માને છે. એના મતે એકવાર ગુનેગાર એટલે હંમેશા ગુનેગાર. વાલ્જાન ગમે તેટલો બદલાય, જાવેર માટે તો એ ભાગેડું કેદી જ છે.
આ 2 પાત્રો વચ્ચેનો ટકરાવ આખી વાર્તાને આગળ ધપાવે છે. પણ હ્યુગો માત્ર આ 2ની જ વાત નથી કરતા, બીજા દુઃખીઓની પણ વાત છે.
હા, અને એમાં ફાન્ટિનની કથા એ તો ખરેખર હૃદય ચીરી નાખે તેવી છે.
કોણ હતી ફાન્ટિન?
એક યુવાન છોકરી. એના પ્રેમીએ એને ગર્ભવતી બનાવીને છોડી દીધી. સમાજના ડરથી એણે પોતાની દીકરી કોઝેટ ને થેનાર્દિયર નામના એક ધર્મશાળાના માલિક દંપતિ પાસે મૂકી,
એમ વિચારીને કે પોતે શહેરમાં કમાઈને દીકરીને સારું જીવન આપશે.
હા, પણ એ થેનાર્દિયર દંપતિ અત્યંત લોભી અને ક્રૂર નીકળ્યા. એ લોકો કોઝેટ પાસે બાળમજૂરી કરાવે છે, એને ભૂખે રાખે છે.
અને ફેન્ટિનનું શું થાય છે?
એ મોન્ટ્રોયસુર મેર શહેરમાં જાય છે. ત્યાં એને વાલજિયાનની ફેક્ટરીમાં કામ મળે છે. હા, એ જ વાલજિયાન જે હવે મેયર મેડેલિન બની ગયો છે, એક સફળ ઉદ્યોગપતિ અને આદરણીય મેયર.
ઓહ, પણ પછી
પડતી શરૂ થાય છે.
થેનાર્દિયર વધુ પૈસા માંગતા રહે છે.
હા, અને એ પૈસા ચૂકવવા ફોન્ટિન પહેલા પોતાના સુંદર વાળ વેચે છે, પછી પોતાના આગળના દાંત કઢાવીને વેચે છે, અને અંતે
પોતાનું શરીર વેચવા મજબૂર બને છે.
કેટલું ભયાનક! માતૃપ્રેમ ખાતર આટલું બધું, અને સમાજની આ કેવી નિષ્ઠુરતા!
સાવ સાચી વાત. આ બધામાં એને ક્ષયરોગ લાગુ પડે છે, અને મૃત્યુ પહેલાં એ મેયર મેડેલિન વાલજિયાન પાસેથી કોઝેટની સંભાળ રાખવાનું વચન લે છે.
ફેન્ટિનની આખી જિંદગી એ સમયના સમાજની કઠોરતાનું દર્પણ છે.
બિલકુલ.
તો એક તરફ ફેન્ટિનની આ દશા છે, અને બીજી તરફ વાલજિયાન મેયર મેડેલિન તરીકે એક સન્માનભર્યું જીવન જીવી રહ્યો છે.
હા, બિશપના શબ્દોએ એનામાં ખરેખર પરિવર્તન આણ્યું છે. એ પોતાની સંપત્તિ ગરીબો માટે વાપરે છે.
પણ બરાબર, જાવેર એ જ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવે છે, અને એને મેયર પર શંકા જાય છે, ખાસ કરીને જ્યારે મેયર એક ગાળા નીચે ફસાયેલા માણસને બચાવવા અદ્ભુત શક્તિ બતાવે છે.
એવી શક્તિ જે જાવેરે કેદી વાલજામમાં જોઈ હતી.
હા, અને પછી પેલી ઘટના બને છે. શેમ્પ મેથ્યુ નામના એક ગરીબ નિર્દોષ માણસને ભૂલથી જ્યો વાલજાન તરીકે ઓળખી કાઢવામાં આવે છે, અને એના પર કેસ ચાલે છે.
હવે વાલજાન સામે મોટો ધર્મસંકટ. પોતાની ઓળખ છતી કરીને નિર્દોષને બચાવવો, કે ચૂપ રહીને પોતાનું સારું કામ ચાલુ રાખવું.
બહુ મોટો સંઘર્ષ છે એના મનમાં, પણ અંતે એનો અંતરાત્મા જીતે છે.
શું કરે છે?
એ કોર્ટમાં જાય છે, બધાની વચ્ચે ઊભો રહીને કહે છે, એ માણસ જ્યો વાલજાન નથી, હું છું જ્યો વાલજાન.
પોતાના હાથે જ પોતાની સજા સ્વીકારી લે છે. આ તો નૈતિક હિંમતની પરાકાષ્ઠા કહેવાય.
ખરેખર બિશપનો વિશ્વાસ એણે સાર્થક કરી બતાવ્યો. હા, એ ફાન્ટિનને આપેલું વચન પૂરું કરવા ફરી ભાગી છૂટે છે. એ થેનાર્દિયર પાસે જાય છે અને મોટી રકમ ચૂકવીને કોઝેટને એમની ચુંગાલમાંથી છોડાવે છે.
જાણે કોઝેટને ખરીદી લે છે.
હા, કહી શકાય. અને અહીંથી શરૂ થાય છે વાલજિયાન અને કોઝેટ વચ્ચેનો પિતા પુત્રી જેવો સુંદર સંબંધ. એ લોકો પેરિસ ભાગી જાય છે.
કોઝેટ વાલજિયાનના જીવનમાં એક નવો અર્થ ભરે છે. પણ પેરિસમાં પણ શું શાંતિ મળે છે?
ના, જાવેર ત્યાં પણ એમનો પીછો કરે છે. એક રોમાંચક ભાગદોડ પછી તેઓ પેટેડ પિકઅપ્સ નામના એક કોન્વેન્ટની ઊંચી દિવાલ કૂદીને અંદર આશરો લે છે.
કોન્વેન્ટમાં કેવી રીતે?
સદભાગ્યે કોન્વેન્ટનો માળી એ જ માણસ નીકળે છે જેનો જીવ વાલજિયાને પેલું ગાડું ઊંચકીને બચાવ્યો હતો. એની મદદથી વાલજિયાન ત્યાં માળી તરીકે રહે છે, અને કોઝેટ ત્યાં જ ભણી ગણીને મોટી થાય છે. ઘણા વર્ષો સુધી એમને ત્યાં શાંતિ અને સુરક્ષા મળે છે.
તો કોઝેટ હવે યુવાન થઈ ગઈ છે, અને અહીં વાર્તામાં નવા પાત્રોનો પ્રવેશ થાય છે, નહીં?
હા, હવે આવે છે મેરિયસ પોન્ટમર્સી, એક યુવાન આદર્શવાદી કાયદાનો વિદ્યાર્થી.
એના ઉછેર વિશે કંઈક અલગ હતું ને?
હા, એના દાદા જે રાજવીવાદી હતા એમણે એનો ઉછેર કર્યો હતો, કારણ કે મેરિયસના પિતા નેપોલિયનના સૈન્યમાં કર્નલ હતા અને પ્રજાસત્તાકવાદી વિચાર ધરાવતા હતા, જે દાદાને પસંદ નહોતું.
પણ મેરિયસને પછીથી એના પિતાની વીરતા વિશે ખબર પડે છે.
બરાબર, અને એનામાં રાજકીય જાગૃતિ આવે છે, એ પણ પ્રજાસત્તાકનો સમર્થક બને છે. આ મુદ્દે દાદા સાથે ઝઘડો થતા એ ઘર છોડી દે છે અને ગરીબીમાં જીવવા લાગે છે.
એ કોઈ ક્રાંતિકારી જૂથ સાથે પણ જોડાય છે.
હા, લેઝ આમિદલ LBC એટલે કે ABCના મિત્રો આ એન્જુલાસ નામના યુવાનના નેતૃત્વ હેઠળ ચાલતું ક્રાંતિકારી વિદ્યાર્થીઓનું જૂથ છે. તેઓ સામાજિક પરિવર્તન ઈચ્છે છે.
અને આ જ સમયગાળામાં એ કોઝેટને મળે છે.
હા, લક્ઝમબર્ગ ગાર્ડનમાં એ કોઝેટને જુએ છે અને પહેલી નજરે જ એના પ્રેમમાં પડી જાય છે.
તો અહીં પ્રેમ, રાજકારણ અને ક્રાંતિ બધું ભેગું થવા માંડે છે.
હા,
અને પેલો થેનાર્દિયર પરિવાર, એ લોકો ક્યાં ગયા?
એ લોકો પણ ગરીબીમાં પેરિસ આવી ગયા છે અને છેતરપિંડી કરીને ગુજરાન ચલાવે છે. એમની મોટી દીકરી એપોનીન, જે શેરીઓમાં ઉછરી છે, તે અંદરખાનેથી મેરિયસને પ્રેમ કરે છે.
પણ મેરિયસ તો કોઝેટના પ્રેમમાં છે.
હા, અને એપોનીન પોતાનું દુઃખ છુપાવીને મેરિયસ અને કોઝેટને મળવામાં મદદ કરે છે. એપોનીનનું પાત્ર પ્રેમમાં બલિદાનનું એક કરુણ ઉદાહરણ છે.
એનો પ્રેમ એકતરફી રહી જાય છે જ્યારે એનો બાપ થેનાર્દિયર
એ તો પોતાની જૂની રમતો ચાલુ રાખે છે. એ વાલજાન, જેને એ કોઝેટને લઈ જનાર પૈસાદાર માણસ તરીકે ઓળખે છે, ને લૂંટવાની યોજના બનાવે છે.
પણ મેરિયસ એ યોજના સાંભળી જાય છે.
હા, અને એ જાવેરને જાણ કરી દે છે. થેનાર્દિયર અને એના સાથીઓ પકડાય છે, પણ વાલજાન ચાલાકીથી ફરી ભાગી છૂટે છે.
આ બધી વ્યક્તિગત જિંદગીની ઉથલપાથલ ચાલી રહી છે અને સાથે સાથે પેરિસનું રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે.
બરાબર. જનરલ લામાર્ક, જે ગરીબોમાં લોકપ્રિય હતા, એમના મૃત્યુ પછી 1832માં પેરિસમાં અશાંતિ ફેલાય છે. વિદ્યાર્થીઓને કામદારો બળવો પોકારે છે અને રસ્તાઓ પર બેરિકેડ ઊભા કરે છે.
મૂર્છાબંધી થાય છે.
હા, આ અંધાધૂંધી અને પકડાઈ જવાના ડરથી વાલજાંગ કોઝેટ સાથે ઇંગ્લેન્ડ જવાનું નક્કી કરે છે. મેરિયસને જેણે ખબર પડે છે કે કોઝેટ જઈ રહી છે, ત્યારે એ હતાશ થઈ જાય છે.
અને એ શું કરે છે?
જીવનથી નિરાશ થઈને એ બેરિકેડ પર લડવા અને મરી જવા માટે પહોંચી જાય છે.
અને અહીંથી કથા એની ચરમસીમા પર પહોંચે છે, બેરિકેડ પરનો સંઘર્ષ.
હા, બેરિકેડ પર ભીષણ લડાઈ થાય છે. મેરિયસ ખૂબ બહાદુરીથી લડે છે અને ત્યારે જ એપોનીન છોકરાના વેશમાં ત્યાં આવે છે.
એપોનીન ત્યાં શું કરવા?
મેરિયસને બચાવવા. એ મેરિયસ માટે આવેલી ગોળી પોતે ઝીલી લે છે અને મેરિયસના હાથમાં જ દમ તોડે છે. મરતા પહેલા એ મેરિયસને કોઝેટનો પ્રેમપત્ર આપે છે.
ઓહ, કેટલું કરુણ અને વીરતાભર્યું બલિદાન.
ખરેખર. બીજી તરફ વાલજાંગ પણ મેરિયસનો વિદાયપત્ર વાંચીને સમજી જાય છે કે મેરિયસ મરવા માટે બેરિકેડ પર ગયો છે, એટલે એ પણ મેરિયસને બચાવવા ત્યાં પહોંચે છે.
અને ત્યાં એનો સામનો ફરી જાવેર સાથે થાય છે.
હા, પણ અલગ રીતે. બળવાખોરોએ જાવેરને જાસૂસી કરતા પકડી લીધો હોય છે અને એને મારી નાખવાનું કામ વાલજાનને સોંપવામાં આવે છે.
જે માણસ એનો આખી જિંદગી પીછો કરતો રહ્યો, એને જ મારવાનો મોકો.
બરાબર. પણ વાલજાન શું કરે છે? એ જાવેરને ગુપ્ત રીતે જવા દે છે. એને મારી નથી નાખતો.
આ તો કરુણાની પરાકાષ્ઠા કહેવાય. બિશપની શીખ એણે ખરા અર્થમાં જીવી બતાવી.
ચોક્કસ. પણ બેરિકેડ પર સૈન્યનો હુમલો થાય છે અને લગભગ બધા બળવાખોરો માર્યા જાય છે. મેરિયસ પણ ગંભીર રીતે ઘાયલ થઈને બેભાન થઈ જાય છે.
હવે વાલજાન શું કરશે?
વાલજાન એ બેભાન મેરિયસને પોતાના ખભા પર ઉંચકીને ત્યાંથી ભાગે છે. અને ક્યાં જાય છે? પેરિસની ભયાનક અંધારી ગંદી ગટોરોમાં.
ગટોરોમાં?
હા, એ એક નરક જેવી યાત્રા છે. કલાકો સુધી એ કાદવ, ગંધકી અને અંધારામાં મેરિયસને લઈને ચાલે છે, એને બચાવવા માટે.
અકલ્પનીય.
અને ગટરમાંથી બહાર નીકળે ત્યારે
સામે કોણ ઊભું હોય છે? ફરી એકવાર જાવેર.
ફરી જાવેર? હવે શું થશે? વાલજાં ધરપકડ માટે તૈયાર થઈ જાય છે, પણ એ વિનંતી કરે છે કે પહેલાં મેરિયસને એના દાદા પાસે પહોંચાડવા દે. અને આશ્ચર્ય, જાવેર માની જાય છે.
જાવેર માની જાય છે?
હા, એટલું જ નહીં, એ મદદ પણ કરે છે. પણ વાલજાએ એના પર જે દયા બતાવી હતી એ જાવેર સહન નથી કરી શકતો. એનો કાયદાનો કઠોર સિદ્ધાંત, એની ન્યાયની વ્યાખ્યા, બધું ભાંગી પડે છે.
એ સમજી નથી શકતો કે એક ગુનેગાર આટલો ઉમદા કઈ રીતે હોઈ શકે.
બરાબર. એ આંતરિક સંઘર્ષમાં એ ભાંગી પડે છે અને સેન નદીમાં કૂદીને આત્મહત્યા કરી લે છે.
કાયદાનું કરુણા સામે આત્મસમર્પણ ખરેખર ખૂબ શક્તિશાળી ક્ષણ છે. આ તો જાવેરના અંત પછી વાર્તાનો ઉપસંહાર કેવી રીતે આવે છે?
મેરિયસ ધીમે ધીમે સ્વસ્થ થાય છે. એ અને કોઝેટ પ્રેમમાં છે જ. વાલજા પોતાની બચાવેલી મૂડીમાંથી મોટો દેજ આપીને એમના લગ્ન કરાવે છે.
વાહ, સુખદ અંત જેવું લાગે છે.
હા, પણ પછી લગ્ન પછી વાલજા મેરિયસને પોતાની સાચી ઓળખ અને ગુનાહિત ભૂતકાળ વિશે બધું જણાવી દે છે. એ નથી ઇચ્છતો કે એના કારણે એમના સુખી જીવન પર કોઈ ડાગ લાગે.
બરાબર. મેરિયસ આ કેવી રીતે લે છે? એને તો ખબર નથી કે વાલજાને જ એનો જીવ બચાવ્યો છે.
બરાબર. મેરિયસ થોડો આઘાત પામે છે. એ વાલજાની પ્રામાણિકતાની કદર કરે છે, પણ એના ભૂતકાળથી થોડો ખચકાય છે અને અજાણતા એ વાલજિયાને પોતાના જીવનથી દૂર કરી દે છે.
ઓહ, આ તો દુઃખદ કહેવાય. વાલજિયા જેણે આટલું બધું કર્યું એને અંતે એકલતા મળે છે.
હા, વાલજિયા આ વિયોગ સ્વીકારી લે છે અને એકલતામાં શાંતિથી મૃત્યુની રાહ જુએ છે. એનું હૃદય ભાંગી ગયું છે.
પણ શું અંત આમ જ આવે છે?
ના, અહીં ફરી થેનાર્દિયર આવે છે. એ મેરિયસ પાસેથી વધુ પૈસા પડાવવા જાય છે અને વાતવાતમાં અજાણતા એવું કહી દે છે કે બેરિકેડ પર અને ગટરમાં મેરિયસનો જીવ બચાવનાર બીજો કોઈ નહીં પણ જો વાલજિયાન હતો.
સત્ય આખરે બહાર આવે છે.
હા, મેરિયસ અને કોઝેટ સ્તબ્ધ થઈ જાય છે. પોતાની ભૂલ સમજાતા તેઓ દોડીને વાલજિયાન પાસે જાય છે, પણ હવે બહુ મોડું થઈ ગયું છે.
વાલજિયા અંતિમ શ્વાસ લઈ રહ્યો છે,
પણ અંતિમ ક્ષણોમાં એને મેરિયસ અને કોઝેટનો પ્રેમ અને સન્માન મળે છે. બિશપની પીરી બે મીણબત્તીઓ એની પથારી પાસે સળગી રહી છે અને એમના પ્રકાશમાં એ શાંતિથી આંખો મીંચી દે છે. એની મુક્તિની યાત્રા પૂર્ણ થાય છે.
શું અદ્ભુત, ભાવુક અને ગહન કથા! આ માત્ર વાર્તા નથી પણ જીવનનું દર્શન છે. જો આપણે એના મુખ્ય વિષયો પર નજર કરીએ તો સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય છે ન્યાય વિરુદ્ધ કરુણા.
હા, જાવેર અને વાલજિયા, કઠોર કાયદો અને ઉદાર ક્ષમા, યુગોનો સ્પષ્ટ ઝોક કરુણા તરફ છે.
બીજો મહત્વનો મુદ્દો છે સામાજિક અન્યાય. 19મી સદીના ફ્રાન્સમાં ગરીબો, સ્ત્રીઓ, બાળકો, ભૂતપૂર્વ કેદીઓ, એમની હાલત કેવી હતી એનું સચોટ ચિત્રણ છે.
ફાન્ટીન, કોઝેટ, ગેવરોશ જેવા પાત્રો દ્વારા યુગો બતાવે છે કે ગરીબી અને ગુનો ઘણીવાર સંજોગોની ઉપજ હોય છે, વ્યક્તિના સ્વભાવની નહીં.
અને આ બધાની વચ્ચે આશાનું કિરણ છે રૂપાંતરણ અને મુક્તિ. વાલજિયાનનું જીવન એ વાતનો પુરાવો છે કે માણસ ગમે ત્યારે બદલાઈ શકે છે. એક દયાનું કાર્ય આખી જિંદગી બદલી શકે છે.
બિલકુલ, અને પ્રેમ પણ અનેક રૂપે હાજર છે. બિશપનો વૈશ્વિક પ્રેમ, ફેન્ટીનનો માતૃપ્રેમ, વાલજિયાનનો પિતૃપ્રેમ,
મેરિયસ અને કોઝેટનો રોમેન્ટિક પ્રેમ, અને એપોનિન પો પેલો બલિદાન આપતો નિસ્વાર્થ પ્રેમ.
હા, આ બધા પ્રેમ માણસાઈને ઉન્નત બનાવે છે. યુગો કહે છે ને, બીજી વ્યક્તિને પ્રેમ કરવો એ ઈશ્વરનો ચહેરો જોવો છે.
છેલ્લે ક્રાંતિ અને પ્રગતિનો મુદ્દો પણ છે. 1832નો બળવો મહત્વનો છે. યુગો આદર્શોને સમર્થન આપે છે પણ હિંસાની ટીકા કરે છે. સાચી ક્રાંતિ તો નૈતિક અને સામાજિક સુધારણાથી આવે છે.
એમની લખવાની શૈલી પણ ખાસ છે. એક સર્વજ્ઞ કથક છે જે વાર્તા કહેવાની સાથે સાથે પોતાના વિચારો, ફિલોસોફી રજૂ કરે છે. અને પેલા લાંબા વિષયાંતરો.
હા, વોટરલૂનું યુદ્ધ, પેરિસની ગટરોનો ઇતિહાસ, કોન્વેન્ટનું જીવન, આ બધું વાર્તાને ધીમી પાડે પણ એને એક ઊંડાણ અને વ્યાપ આપે છે.
અને પ્રતીકોનો ઉપયોગ, બિશપની મીણબત્તીઓ ભલાઈનો પ્રકાશ, ગટરો નરકમાંથી શુદ્ધિકરણ, પીળો પાસપોર્ટ સામાજિક કલંક,
અને વક્રોક્તિ પણ. જાવેરની નિષ્ઠા જ એના વિનાશનું કારણ બને છે. થેનાર્દિયર અજાણતા વાલજિયાનની વીરતા છતી કરે છે.
સાચી વાત છે. એટલે જ આ પુસ્તક વાંચવું એ માત્ર વાર્તા જાણવા જેવું નથી, એક અનુભવ છે.
હા, એ આપણને સહાનુભૂતિ શીખવે છે, બીજાના દુઃખને સમજતા શીખવે છે, સામાજિક લેબલ પાછળના માણસને જોવાની દ્રષ્ટિ આપે છે.
અને આટલી બધી નિરાશા અને અન્યાય વચ્ચે પણ માનવ આત્માની અદમ્ય શક્તિમાં વિશ્વાસ જગાડે છે. એક નાનકડું દયાનું કાર્ય પણ દુનિયા બદલી શકે છે એવો સંદેશ આપે છે.
આ કથા આપણને શીખવે છે કે સમાજનું સાથું માપ તેના સૌથી નબળા સભ્યો સાથેના વર્તનથી થાય છે.
અને એ પણ કે માનવ હૃદયમાં પરિવર્તનની અને કરુણાની ક્ષમતા હંમેશા રહેલી છે, પછી ભલે સંજોગો ગમે તેટલા વિપરીત હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.